વિચાર વિમર્શ એનો સંવાદ ચાલી રહ્યો છે. ભરતજીએ કુલગુરુ પાસે આજ્ઞા માંગી કે પ્રભુ આપ આજ્ઞા આપો તો નિયમપૂર્વક કંઈક વ્રત લઈને કંઈક અનુષ્ઠાન લઈને તપ કરવાની ઈચ્છા છે. આયસ હોય તો રહો સનિયમ, નિયમપૂર્વક રહેવા માંગુ છું એમને એમ નહીં. સામાન્ય રીતે પણ રહી શકાય અને નિયમપૂર્વક એટલે જે કાંઈ તપ ત્યાગ ઉપવાસ ભગવત સ્મરણ સેવા આ બધાને 14 વર્ષના સમય દરમિયાન નિયમપૂર્વક રહેવા માંગુ છું. બેસી રહેવા પૂરતું નહીં કે ચલો 14 વર્ષ ભગવાન નથી એટલે આપણે બેસી રહીએ, પણ 14 વર્ષ માટે કંઈક નિયમ, જેમ અધિક મહિનો આવે એ શ્રાવણ મહિનો હોય તો એનો માણસ કંઈક ને કંઈક નિયમ રાખે. ઉપવાસ કરીશ, જપ કરીશ, વહેલો ઉઠીશ, ધ્યાન કરીશ, મૌન રાખીશ, એક સમય જમીશ, આવા બધા નિયમો. એવા નિયમપૂર્વક હું કંઈક કરવા ઈચ્છું છું. તો વશિષ્ઠજી મહારાજ પણ જ્ઞાની છે, એક પીઢ છે. સામી વ્યક્તિ કોણ છે? ભલે ઉંમર નાની હોય પણ એની પાસે ઘણું બધું હોય. બાલાદપી સુભાષિતમ ગ્રાહ્યમ. વશિષ્ઠજી મહારાજ તો એક વિશિષ્ટ વ્યક્તિ છે, પણ ભરતજી પોતાની એ નાની ઉંમરમાં પણ એટલો સરસ ભાવ વ્યક્ત કરી શક્યા છે વશિષ્ઠજીના મનમાં કે નહીં, ભરત પણ એક ઠરેલ છે, એક વ્યવહારુ છે, અને એની પાસે સાચી સમજણ શક્તિ છે. એટલે વશિષ્ઠજી મહારાજે પણ જે પ્રત્યુત્તર આપ્યો છે, જેવી વ્યક્તિ હોય ને એવો જ એને જવાબ મળે. આદરપૂર્વક વશિષ્ઠજીને ભરતજીએ પૂછ્યું છે, તો પૂરેપૂરા સદભાવ પૂર્વક ઋષિએ સરસ મજાનો જવાબ આપ્યો છે કે એનો અપેક્ષા પણ નહીં આવો જવાબ આપશે. નેતા નિયમમાં સુધારો વધારો કરવાનું કે નહીં ભરત આ નહીં આ પ્રમાણે છે ને, પણ આમ કરીશ તો વધારે સારું, આટલું આ કરજે, આટલું આ કરજે, એમ આજ્ઞા આપતા હોય. એને બદલે ભરતજીનો જે વ્યક્તિત્વ છે, એને વિચારવાની જે શક્તિ, જેનું સ્તર છે, એ પ્રમાણે વશિષ્ઠજી મહારાજે જવાબ આપ્યો. સમુજબ કહબ કરબ તું મોઈ. ભરત, તું એ જ કરવાનો છો, તારું કોઈ પણ કર્તવ્ય, તારું કોઈ પણ કર્મ એવું ન હોય કે ધર્મથી વિરુદ્ધ. તું બોલીશ તો પણ ધર્મ પ્રમાણ જ હશે. અને ભરત, તમે જે કઈ સમજ્યા હશો, જે કઈ બોલ્યા કહેશો, એ બધું જ શાસ્ત્ર વિરુદ્ધ, ધર્મની બહાર કશું જ નહીં હોય. ધર્મ સાર તુમ. ભરતજી સ્વયં ધર્મસાર છે, તો ધર્મ ભરતજીનો વ્યવહાર કેવો હોય? જેમ કોઈ વ્યક્તિ સાધુ જીવન જીવતો હોય, એની વાણી, એનું વર્તન, એનો સદાચાર, એનો સંયમ કેવા હોય? અમુક પ્રકારના જ હોય, બદલાય નહીં. દ્રષ્ટિ સ્થિરા યસ્ય વિનિવેવ દ્રશ્યમ, વાયો સ્થિરા યસ્ય વિના પ્રયત્નમ, સેવ સાધો સગુરુ સયોગી. કે જેની દ્રષ્ટિ કોઈ પણ દ્રશ્ય વગર સ્થિર થઈ ગઈ હોય, એટલે એની દ્રષ્ટિ સ્થિર થઈ જાય, અંતર્મુક્ત જેને કહેવાય. સામે કોઈ પણ દ્રશ્ય ન હોય, કશું જ ન વિચારતું હોય અને સ્થિર થઈ વાયુ સ્થિરો વિના પ્રયત્ન, શ્વાસોશ્વાસ પણ સ્થિર થઈ જાય, થંભી જાય, સ્થગિત થઈ જાય. આ ગુરુ, આ સાધુ, આ યોગ, એની ઓળખાણ આપે કે સાધુ કોને કહેવાય. એમ અહીંયા આગળી પણ વશિષ્ઠજી મહારાજે ભરતજીનો પરિચય આપી દીધો. આ જ રીતે યથાને ગતે શોકમાં સ્મૃતા, જેમ નિવાતસ્થ યથા દીપો નિવાતસ્થ, જેમ પવન વગરના સ્થાનની અંદર દીવો બિલકુલ સ્થિર રહે, એમ ભરતજી પણ પોતાના મનને, પોતાના વિચારોને કોઈ બીજી હવા સ્પર્શવા દેતા નથી, એટલે સ્થિર છે. માણસનું મન વિચારોની હવાથી ડગમગતું ડોલ્યા કરતું હોય છે, હલ્યા કરતું હોય છે, પણ જો વિચારોની હવા સ્થિર થઈ જાય, થંભી જાય, તો મન પણ સ્થિર થઈ જાય. એને કોઈ પ્રયત્ન ના કરવો પડે. વાયુ સ્થિરો યસ્ય વિના પ્રયત્ન, પ્રયત્ન કર્યા સિવાય જ શ્વાસોશ્વાસ મંદ થઈ જાય. દ્વાદશ આગળ ભીતર ભર્યા, બાર આગળથી પણ અંદર શ્વાસ જતો રહે, બિલકુલ સૌમ્યતા. એમ ભરતજીને માટે પણ પોતાના હૃદયના જે ભાવો વશિષ્ઠજી મહારાજના એક તપસ્વી ઋષિ તરીકે એમણે વ્યક્ત કરી દીધા. શું કહ્યું? ધર્મસાર જગ વિદિત, તમે જે કઈ સમજો છો એ ધર્મથી બહારનું નહીં હોય. તમારો વ્યવહાર, તમારી વાણી શાસ્ત્રથી વિહિત સેજ પણ બહાર નહીં હોય. જે હશે તે શાસ્ત્ર પ્રમાણે જ. હવે ભરતજીએ આટલી નાની ઉંમરમાં કેટલી ઊંચાઈ કેળવી હશે, કે વશિષ્ઠજી મહારાજ જેવા તપસ્વીને પણ કેવું પડે કે ભરતજી તમે તો ધીર ગંભીર છો. જેમ જજ કોઈ કેસ ચલાવતો હોય અને જે કઈ બોલે બહુ ગંભીરતાથી વિચારી વિચારીને બોલવું પડે, જયારે એનો ન્યાય આપવાનો હોય ત્યારે, કે સામી વ્યક્તિ કેવી રીતે પકડશે, શું કરશે, કેવી છે, એના પ્રમાણે જજ વિચારીને તોલીને બોલે. એમ વશિષ્ઠ મહારાજ પણ ભરતજીને માટે એક એક શબ્દ તોલે છે. એમને નથી તોલ્યા વગરનું બોલવું એ માણસની કિંમત કરી નાખે, કે આ વ્યક્તિ આને આટલામાં જ માપ્યો. વશિષ્ઠજી મહારાજે ભરતજીનો માપ કાઢી છે અને કહી દીધું, તમે જે કઈ કહેશો, જે કરશો, જે બોલશો, જે સમજશો, એ બધું જ ધર્મનો સાર. નહીતર ભરતજી જે કઈ વ્યવહાર કરે એ જ ધર્મ પ્રમાણ. ભરતજીના ની વાતને, વ્યવહારને ધર્મ એ પ્રમાણિત માનવી પડે. માણસ ધર્મના પ્રમાણ પ્રમાણે કામ વ્યવહાર કરે, પણ આ તો ભરતજીનો વ્યવહાર જ ધર્મ શાસ્ત્ર પ્રમાણ હોય, એમાં કોઈ એને પડકારી ન શકે, નકારી ન શકે. એટલે આટલા સરસ ભાવથી ભરતજીને માટે અયોધ્યાની અંદર કેવી રીતે રહેવું એ પ્રશ્ન પૂછ્યો છે, એના ઉત્તરની અંદર વશિષ્ઠજી મહારાજે આટલું જ કહ્યું છે બસ. અને ત્યાર પછીથી કઈ શિખામણ આપીશ, કહ્યું તમે જે કરશો બધું બરાબર જ છે, ઘરમાં કોઈ ઠરેલ વ્યક્તિ હોય ને, સોંપીને જાય કે તમે જે કરવાના છો કશું ખોટું તો કરવાનું જ નથી, જે કરશો એ સાચું જ કરવાના છો. બસ એ ભાવ મળ્યો અને એમાં સુની શીખ પાઈ આશીષ. બસ આ રીતે ઋષિએ જે કઈ શિખામણ આપી, જે કઈ આશીર્વાદ આપ્યા, કેવી રીતે કરવું, શું કરવું, કયા મુહૂર્તમાં, કયા દિવસે, શુભ દિવસ ક્યારે છે, નક્ષત્ર વિધિ, આ બધું જ પૂછી લઈને કનક બોલી દિનસા જ્યોતિષીઓને બોલાવી લીધા, ગ્રહ નક્ષત્ર બાર તિથિ, યોગ લગ્ન ગ્રહ બાર તિથિ, સકલ ભય અનુકૂળ. અહીંયા આગળી પણ વશિષ્ઠ મહારાજે ભરતજી મળીને કુલગુરુ પાસે જે એના જ્યોતિષ ગણવા વાળા ગણક બોલાવી લઈને સુદિન સાધી સારો દિવસ શોધી કાઢીને સિંહાસન પ્રભુ પાદુકા, પ્રભુની ચરણ પાદુકાજીને સિંહાસન ઉપર પધરાવ્યા વિધિપૂર્વક, જેમ રાજ્યાભિષેક નો વિધિ થાય એવો જ વિધિ કે હું મારા સીતારામજીને જ અયોધ્યાના સુવર્ણ સિંહાસન ઉપર બિરાજી રહ્યા છે અને એમને રાજ્યાભિષેકની વિધિ જ થઈ રહી છે. રામરાજ્યની સ્થાપના રામે નથી કરી, ભલે રામરાજ્ય કહેવાતું છે પણ રામરાજ્યની શરૂઆત પ્રારંભ ભરતજીએ કર્યો. એમાં સેવા છે, ત્યાગ છે, સમર્પણ છે, સત્તા નથી, ભોગ વૈભવ નથી. અને ત્યાગ ને સમર્પણની ભાવના છે એટલા માટે જ ભરતજીએ જે શરૂઆત કરી ભગવાને એને નિભાવી છે. ભલે રામ રાજ્ય કહેવાય પણ સ્થાપક ભરત. શોધી જુઓ ભરતજીને, સમજી લો ભરતજીને, એ તો તરત ખ્યાલ આવશે કે આટલો સુંદર ભ્રાતૃભાવ, આટલી બધી મોટી સત્તા મળેલી છતાં ત્યાગ, અને સત્તાનો મદ નહીં, અહંકાર નહીં, રહ્યા છે સેવક તરીકે, સત્તાધીશ તરીકે નહીં. અને એટલે જ જો સિંહાસન ઉપર જાતે બેસી ગયા હોત તો શું વાંધો હતો, ભગવાનની પાદુકાને સિંહાસનની ઉપર મૂકી દીધી હોત અને પોતે સિંહાસન પર બેઠા હોત તો કોઈ વાંધો હતો? ભલે સત્તાની ખુરશી સિંહાસન મળ્યું પણ એ સત્તા તો એનો માલિક તમારો ભગવાન છે, હું નહીં, એમ એ કરીને પાદુકાજીને સિંહાસન પર પધરાવ્યા છે.